તારીખ 30/8/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 346 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 170.
અખંડાનંદનો નાથ પ્રભુ છે એને જાણ્યા વિના ગુણ ગુણીના વિકલ્પમાં મગ્ન છે, તે વ્યવહારમાં મગ્ન છે. નિશ્ચય મોક્ષ માર્ગમાં પ્રવેશ કરનાર જીવ શુદ્ધાત્માના વિકલ્પમાં આવે છે. પૂર્વ પર્યાયમાં ગુણ ગુણીના ભેદનો વિકલ્પ રહે છે. એ વિકલ્પમાં પણ જ્યાં સુધી મગ્ન છે એટલે તન્મય છે, ત્યાં સુધી અનાદિની જે વ્યવહારમાં મગ્નતાની સ્થિતિ છે એ તેની તે છે, એમાં કોઈ ફેર નથી. વિકલ્પમાં એકત્વ થયું ત્યારે ભિન્ન જ્ઞાનનો અનુભવ ન થયો, અને ભિન્ન જ્ઞાનના અનુભવમાં આવે ત્યારે એને વિકલ્પની એકતા પણ એકપણે પરિણમન અભેદપણે પરિણમન ન રહે. એનાથી વિકલ્પથી જુદો, વિકલ્પની જાતથી જુદો અખંડ આનંદનો નાથ છે, આત્મા છે, અખંડ આનંદ છે, શુદ્ધ ચેતન ધાતુ વિકલ્પની જાતથી તદ્દન જુદી છે. તેને જાણ્યા વિના, તેનો અનુભવ કર્યા વિના અનાદિનો જે વિકલ્પમાં મગ્ન છે, ભલે આત્માના ગુણ અને ગુણીનો વિકલ્પ હોય, શુભ ભાવમાં એ ઊંચામાં ઊંચો ભાવ છે. શુદ્ધાત્માનો વિકલ્પ થવો એ શુભ ભાવમાં ઊંચામાં ઊંચો પ્રકાર છે. તો પણ અહીંયા એનો નિષેધ કરવામાં આવ્યો છે. કેમ કે ગુણગુણીનો વિકલ્પ થયો એ કોઈ જ્ઞાન નથી, ભાષા તો કોઈ જ્ઞાન નથી, આત્મા સંબંધીનું વિવરણ થાય એવી ભાષા તો કોઈ જ્ઞાન નથી, પણ એવો વિકલ્પ પણ કોઈ જ્ઞાન નથી. જ્ઞાન જુદી ચીજ છે એમ કહેવાય. આવે તો ખરો ને એમ કહીને શું કહેવું છે? આના જેવી વાત છે કે નિમિત હોય તો ખરું ને, પણ એમ કહીને શું કહેવું છે? ને તો ભાઈ કે એમ કહીને એ જોઈએ ને, હોવો જોઈએ ને, બરાબર છે ને, કરવો જોઈએ એમ કેવું છે? આવે તો એ જ્ઞાન કરવાનો વિષય છે, અવલંબન લેવાનો નહીં. પર્યાયનો, પૂર્વ પર્યાયનો ક્રમ અથવા નિયત ક્રમ કેવો હોય એ જાણવાનો વિષય છે, અવલંબન લેવાનો નહીં. આટલી સાવધાની રહેવી જોઈએ. તો આવે કે ના આવે એ સંબંધીનો વિચાર યોગ્ય છે, યથાર્થ છે, નહીતર એ વિચાર યથાર્થ નથી. આવે એમ ખબર પડે તો યથાર્થ નથી. જેને શુદ્ધ સમ્યક દર્શન થાય, નિશ્ચય સમ્યક દર્શન થાય, એને પહેલા આવા આત્માના વિચાર આવે, શુદ્ધાત્માના વિકલ્પ આવે, એમ જાણવામાં યથાર્થપણું પણ થાય છે અને અયથાર્થપણું પણ થાય છે. એ આવે તો ખરો ને એમ કરીને એના ઉપર વજન રાખે છે, એનું એમ જાણવું તે અયથાર્થ છે. અને આવે તો ભલે આવે, પણ મારે એનું કામ નથી, મારે એ ચીજ જોઈતી નથી, મારે તો શુદ્ધાત્માનું અનુભવન જોઈએ છીએ એમ જાણે છે તે યથાર્થ છે. એમ પ્રકાર બે છે, વાત એકની એક છે ને, જાણવાના પ્રકાર બે છે, એક યથાર્થ છે ને એક અયથાર્થ છે. અયથાર્થ છે તે તદ્દન વિપરીત છે, એટલે એમ કહ્યું કે ત્યાં સુધી મગ્નપણું છે, વ્યવહારમાં મગ્નપણું છે. વિકલ્પમાં મગ્ન છે તે વ્યવહારમાં મગ્ન છે, કેમ કે વ્યવહારનો વિષય થઈ ગયો. એ શુભ રાગરૂપ વ્યવહાર, એમાં એ મગ્ન છે. એમાં મગ્ન છે તો એ શુદ્ધાત્મામાં મગ્ન નથી, ત્યાં સુધી શુદ્ધાત્મામાં લીન થઈ શકતો નથી, શુદ્ધાત્મામાં સ્થિર થઈ શકતો નથી. ઉપયોગ શુદ્ધાત્મામાં આવતો નથી, અનાદિનો બહાર ને બહાર ભટકે છે. કહે છે કે એને અંદર લાવવા માટે એક વાર તો એનો પક્ષ છોડી દે. ત્યાં પક્ષ છે, વ્યવહાર નહીં નો પક્ષ છે. આ તો નિશ્ચય નહીં નો પક્ષ છોડાવશે. પક્ષાંતિક્રાંત કરવા માટે વ્યવહાર નહીં ના પક્ષ વાળાનો તો કોઈ ક્લાસ નથી, પણ નિશ્ચય નહીં નો પક્ષ છોડાવશે. કે તું શુદ્ધાત્મા 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 ધ્રુવાત્મા 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 ક્રિયા કરીશ, પણ એનો વિકલ્પ ને એનો રાગ ને એનો પક્ષ છે એ પણ અટકવાનો વિષય થશે, એમાં અટકવા જેવું નથી. જ્ઞાન છે તે આત્માનું છે, એ કેવી રીતે વિકલ્પ કહે છે? એમ કે છે જ્ઞાન છે તે આત્માનું છે, એમ લક્ષ લક્ષણના વિકલ્પમાં રોકાયો છે ત્યાં સુધી વ્યવહારમાં મગ્ન છે. આ ઊંચામાં ઊંચો શુભરાગ છે. જ્ઞાન તે આત્મા એમ શુભરાગના અનેક પ્રકાર છે. લૌકિકમાં પાણીનું પરબ બંધાવે, હોસ્પિટલ બંધાવે, ધર્મશાળા બંધાવે, કૂવો ખોદાવે, ત્યાંથી માંડીને ગરીબ ગુરબાને દાન આપે, અનાજ આપે, પૂરણ કરે, દયા પાડે, ત્યાંથી માંડીને આગળ ચાલે તો પછી અન્ય મતમાં દરેક પોતપોતાની રીતે શુભ ભાવ કરે છે. જૈન મતમાં વિતરાગ દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે શુભ ભાવ કરે, પૂજા કરે, ભક્તિ કરે, યાત્રા કરે, નામ સ્મરણ પંચ પરમેષ્ઠીનું કરે, અનેક પ્રકારે એ બધા એક પછી એક ઉપર ચડતા ચડતા જે શુભ ભાવ છે એ તમામ પ્રકારના શુભ ભાવમાં શુદ્ધાત્મા સંબંધીનું સ્વાધ્યાય, અધ્યયન, ચિંતન, મનન, ભોલન છે. ઊંચામાં ઊંચા સ્તરના ઉચ્ચ કોટીના શુભ ભાવ છે. એનાથી બધા નીચી નીચી કોટીના શુભ ભાવ છે. આવા ઉચ્ચ કોટીના શુભ ભાવને પણ અહીંયા એમ કહે છે કે તું જે વ્યવહારમાં મગ્ન છો. કેવું વિષય કીધું? જ્ઞાન છે તે આત્માનું છે એમ જી. આ જ્ઞાન છે તે આત્માનું છે, આ જ્ઞાન લક્ષણ છે. જ્ઞાન સ્વભાવે આત્મા લક્ષ્ય છે, લક્ષમાં લેવા યોગ્ય તે લક્ષ્ય છે. એવા વિકલ્પમાં રોકાયો છે, લક્ષ લક્ષણના ભેદ પાડે છે ત્યાં સુધી વ્યવહારમાં મગ્ન છે. ત્યાં સુધી પણ એ જીવજી વ્યવહારમાં મગ્ન છે, એ જી શુદ્ધાત્મામાં સ્થિર થઈ શકે એ પરિસ્થિતિ હજી એની આવી. શુદ્ધાત્મામાં ઉપયોગ સ્થિર થાય, જેને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે, રાગ વિનાનો ઉપયોગ કહેવામાં આવે છે, એવો જે શુદ્ધોપયોગ છે એનો પુરુષાર્થ બીજો પ્રકાર છે. આપણો એનો તબક્કો એક જુદો છે. એમાં જે અંતર પુરુષાર્થનું બળ છે એ પ્રકારને સ્પષ્ટ જુદો પાડી દેવો છે. એટલા માટે એમ કહે છે કે આ વિકલ્પમાં રોકાય છે એ વાત નથી. અહીંયા એમ કાંઈ શુદ્ધાત્માનો અનુભવ થતો નથી તો પછી ઘણું શાસ્ત્રમાં છે, એનું ઘણું અધ્યયન કરે અને ઘણા વિચારો કરે શુદ્ધાત્માના, એટલે એને અનુભવથી જવો જોઈએ. પણ એવું નથી થતું એમ પ્રત્યક્ષ જોવામાં આવે છે. સંસારના પાપના ભાવમાં, એટલે આ દુકાન કારખાના કુટુંબ પરિવાર આદિના પરિણામ જે કોઈ પ્રકાર છે એ સંસારના પાપના ભાવ છે, એમાં જે રોકાયો છે તો ક્યાંય રહ્યો કેમ? એની તો ચર્ચા પણ અહીંયા કરવી નથી અમારે. અને દયાદાન આદિના ભાવમાં એટલે નીચેના નીચી કોટીના શુભ ભાવમાં રોકાણો છે એ પણ ક્યાંય રહ્યો, એની પણ અહીંયા અમે ચર્ચા કરતા નથી. ઠીક, દુકાન ચલાવીને કારખાનું ચલાવવું ને કુટુંબ પરિવારમાં પ્રેમ પ્રીતિ રસ રાગ જે છે એ તો બધા અશુભ રાગના પ્રકાર છે, પાપના ચોખ્ખા પાપના પરિણામ છે. પણ કુટુંબમાં એકબીજા પ્રત્યે પ્રેમ કરો પ્રેમ ન હોય એને પાપ કહેવું? તો શું એને પુણ્ય કહેવું? શું કહેવું? પછી લાગણીનું શું? તારી લાગણી એ અશુભના ખાતામાં જાય છે, એ શુભના ખાતામાં અહીંયા ખતવાથી. શ્રીમદજી એ કહ્યું છે કે આ જીવે પિતા પુત્ર આદિ ભાવ કરીને પોતાનું માથું કરવામાં મણા રાખી નથી, અને સંસાર પરિભ્રમણ છે એમાં એ પિતા પુત્ર આદિના ભાવ છે એ જ એને રખડવાના કારણમાં મુખ્ય કારણ થાય. અઠ્યાવીસમા વર્ષમાં એ પત્ર છે. કાંઈ ઝઘડા ન થાય, બધા ઝઘડા મટી જાય એવો આ માર્ગ છે. ઝઘડા થવાનો પ્રશ્ન નથી. તેથી આ આત્મા પોતાને ભૂલે છે ત્યારે એ પરદ્રવ્યને વિશે બીજા દ્રવ્યને વિશે સ્વપ્ન માને છે. એ બીજા દ્રવ્યને વિશે સ્વપાણું માને છે એમાં એને કલ્પના થાય છે કે આ મારો ભાઈ, આ મારો પિતા, આ મારા ફલાણા, આ મારા ફલાણા, આ મારા ફલાણા. અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નર્ગાદી ગતિનો હેતુ તે જ છે. 537માં છે આખો પત્ર, બહુ સારો છે. પણ આ તો આપણે મુદ્દો ચાલે. તે જ જન્મ છે, મરણ છે, તે જ દેહ ને દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ ને તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે. તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ મોક્ષ છે, અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ અને સત્પુરુષ આદિ સાધન કયા છે. અને એ પણ સાધન ક્યારે કે જીવ જો તે કાળે પોતાના પુરુષાર્થને ગોતવા સિવાય પ્રવર્તે તો જ સિદ્ધ છે, નહીતર એ સાધન પણ સાધન તરીકે સિદ્ધ થતા નથી. વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો સર્વ વ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિ શાસ્ત્ર જ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કાંઈ સંશય નથી, બધું આવી ગયું
બરોબર.
એક એને પરમા સ્વપણાનો અભ્યાસ માટે એ ગુણમાં રાગથી એને અભ્યાસ મટાડવો પડશે. વિકલ્પ પૂછ્યો તે હું ત્યાં એને અભ્યાસ થઈ ગયો, ત્યાંથી ભિન્ન અખંડ આનંદ નાયક સ્વરૂપે છું એમ ભિન્ન પડે. એ એક જ એની રીત છે, એક જ પદ્ધતિ છે, બીજી કોઈ પદ્ધતિ
નથી.
એ તો ભાવના ભાવે છે શ્રીમદજી. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે, ઉપર ઉપરથી નહીં પણ તીક્ષ્ણ છેદ ને વિચર શું કહો મહત્પુરુષ ને પંથ. ભાવના ભાવે છે, તીવ્ર મુમુક્ષુતામાં એવી ભાવના ભાવે છે. સામાન્ય મુમુક્ષુતામાં નહીં પણ તીવ્ર જ્ઞાન થયા પછી તીવ્ર મુમુક્ષુતામાં એ ભાવનાઓ ભાવે છે. કહે છે કે સંસારના પાપના ભાવમાં કે દયાદાન આદિના ભાવમાં રોકાયો છે એ તો ક્યાંય રહ્યો, એ પરિણામમાં એવા પરિણામમાં મગ્ન છે એની શું ચર્ચા કરીએ. પણ લક્ષ્ય લક્ષણના અને ગુણગુણીના વિકલ્પમાં રોકાયો છે ત્યાં સુધી તે વ્યવહારમાં મગ્ન છે. એ વિકલ્પમાંથી પણ ઉઠાડીને જ્ઞાની આત્માને સ્વરૂપમાં સ્થિર કરાવે છે. આમ કહીને જ્ઞાની આત્માને સ્વરૂપમાં સ્થિર કરાવે છે, શુદ્ધોપયોગમાં લઈ જાય છે, એવો આ ઉદ્દેશ છે. એ વિકલ્પથી પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પથી અને ઊંચામાં ઊંચા કોટિના શુભરાગથી જે જીવની અંતર પુરુષાર્થમાં ખસી જવાની તૈયારી ચાલે છે એવો જેનો પુરુષાર્થ છે એ જીવ શુદ્ધો ઉપયોગમાં પરિણમશે, બીજો શુદ્ધો ઉપયોગમાં આવી શકશે નહીં. એમ કેવું છે, પહેલા આવે તો એ જાણવાનો વિષય છે, પહેલા આવે એટલે રાખવાનો વિષય છે એમ છે નહીં. એ તો જ્ઞાન કરાયું કે પૂર્વ પર્યાય કેવી હોય અને જાણવું માટે પર્યાય થાય એમ પણ નથી. એવું જાણવા માટે પર્યાય થાય એવું કોઈ પ્રયોજન એમાં જાણવાથી પણ સિદ્ધ થતું નથી. ઠીક છે, એ વિષય સામે આવે તો કેમ છે કેમ નહીં જાણવું જાણવા મળે, પણ એ જાણવા પૂરતું એનું પ્રયોજન છે, એથી વધારે એનું કોઈ પ્રયોજન છે. આ જાણવામાંથી તારે પ્રયોજન કાઢવું હોય તો એમ કઢાય કે આમાં પુરુષાર્થ કેવી રીતે થાય છે અને એ પુરુષાર્થનું આ જીવ કેવી રીતે અનુસરણ કરે એ વાત અંદર સીધું તારવી લે તો સારી વાત. પૂર્વ પર્યાયમાં જે કાંઈ વિધિનો ક્રમ છે એ વિધિના ક્રમને અનુસરે, એની અંતરંગ વિધિને વિકલ્પને અનુસરે નહીં કે આવો વિકલ્પ થયો પહેલા આવો વિકલ્પ થયો પછી આવો વિકલ્પ થયો, એ કામ નથી. વિકલ્પ તો એક માત્ર ચારિત્ર ગુણનો વિકારી પર્યાય છે, પણ અંદર જ્ઞાન શું કામ કરે છે, અંદર પુરુષાર્થ શું કામ કરે છે, અંદર રુચિ શું કામ કરે છે, ભાવના શું કામ કરે છે, એની ધગશ શું કામ કરે છે, એ વાત એની અંદરની અંતરંગની સમજવી જોઈએ અને એ સમજવી જોઈએ એટલે અનુસરણ એનું થાય એ પ્રકારે સમજવી જોઈએ, તો હજી એ વિષય જાણ્યો ઠીક છે. નહીંતર તો વિકલ્પનો વિષય જાણે છે અને પછી વિકલ્પ કરે છે, આત્માના વિકલ્પ કરવા ધ્રુવ આત્માનું અવલંબન લેવું છે માટે ધ્રુવના વિકલ્પ કરવા, ત્રિકાળીનું અવલંબન લેવું છે માટે ત્રિકાળીનો વિચાર કરવો, એમ કાંઈ ઉપર ઉપરથી વિચાર કરે ને વિકલ્પ કરે કાંઈ વિકલ્પ મટીને નિર્વિકલ્પ થાય એ દશા આવશે, એ તો વિકલ્પની જ લાળ લંબાવાની છે, એમાં બીજું કાંઈ થવાનું નથી. વિકલ્પ તો રાગરૂપ છે ને તેથી તેમાં જ્ઞાન નથી, રાગમાં જ્ઞાન નથી, રાગ આંધળો છે, જ્ઞાન દેખતું છે, રાગ તો અંધકાર છે, પોતે સ્વયં અંધારું છે. પછી રાગમાં સમજાય છે એ વાત નથી, પણ જ્ઞાનમાં બધું સમજાય છે. પણ યથાર્થ પ્રયોજનભૂત રીતે સમજાવવું જોઈએ, એટલે કે પર્યાયનું જ્યાં પ્રયોજન છે ત્યાં પણ કઈ વિધિએ અનુસરણ હું કરી શકું એવો એની અંદર દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. એનો એવો એની અંદર દ્રષ્ટિકોણ આવવો જોઈએ, ત્યારે એને એ વિષયનું સમજવાનો પ્રકાર યોગ્ય છે એમ કહી શકાય. નહીતર યથાર્થતા રહેતી સમજણની ભૂમિકામાં પણ એ એક મહત્વનું પ્રકરણ છે કે યથાર્થપણે સમજવું એ શું ચીજ છે અને અયથાર્થપણે સમજવું એ શું ચીજ છે. નહીતર સમજે છે તો બધા, પણ અયથાર્થ સમજણમાં ગોટા ઘણા ઊભા થાય છે અને આત્માને લાભ થવાને બદલે નુકસાન થઈ આવે છે. આ વિશે રાગ દ્વેષ નો વિકાર ભાવ, રાગ દ્વેષ ની પરિણતિ એ દુઃખ છે. સમયસાળની 17-18 ગાથામાંથી આ બોલ છે. ઘણા બોલ લીધા છે, 354 સુધીના બોલ સમયસાળની 17-18 ગાથામાંથી છે. આ 17-18 ગાથા સમયસાળની એવી છે કે જેની અંદર બહુ સરળ ઉપાય, ટૂંકામાં ટૂંકો ઉપાય, આબાળ ગોપાળ ને સમજાય એવો ઉપાય સમજાયો છે. એ વિષય બહુ સારી રીતે આ ગાથામાં આવ્યો છે. આ પ્રવચનમાં પણ ઘણી વાતો ગુરુદેવશ્રીએ ખોલી છે. રાગ દ્વેષ નો વિકાર ભાવ, રાગ દ્વેષ ની પરિણતિ એ દુઃખ છે. તમામ પ્રકારના વિભાવો, રાગ હોય, દ્વેષ હોય, પ્રશસ્ત હોય, અપ્રશસ્ત હોય, રાગ અને દ્વેષ પ્રશસ્ત પણ છે અને અપ્રશસ્ત પણ છે. એ તમામ પરિણતિ તે દુઃખ છે. બધામાં સામાન્ય, બધા વિધવિધ ભાવોમાં તમામ વિકાર છે, એ તમામમાં કોઈ સામાન્ય તત્વ હોય તો તે દુઃખરૂપ તત્વ છે, દુઃખ ભાવરૂપ તત્વ છે. દુઃખ બધામાં છે, સુખ એકમાં નથી. તેનાથી મુક્ત થવા ઈચ્છતા મોક્ષાર્થી પુરુષે સૌ પ્રથમ શું કરવું એમ કહે છે. ત્યાં એક શબ્દ આવ્યો છે કે મોક્ષાર્થી જીવ પ્રયત્ન કરશે, બીજો જીવ પ્રયત્ન નહીં કરે. શબ્દ શું વાપર્યો છે?
મોક્ષાર્થી.
મોક્ષાર્થી પૂર્ણ પરિપૂર્ણતાનું જેને ધ્યેય છે, મોક્ષ એટલે પૂર્ણ દશા, એનો જે અર્થી પ્રાપ્તિની અભિલાષા વાળો જીવ છે, એનું જેને ધ્યેય બાંધવું છે કે પૂર્ણ શુદ્ધ થવું છે, સંપૂર્ણ નિર્દોષ થવું છે, સંપૂર્ણ પવિત્ર થવું છે, એક દોષ નો કણ મારે ન જોઈએ, તે ન જોઈએ, કોઈ કિંમતે ન જોઈએ, એવો જે મોક્ષાર્થી છે એ પહેલી શરત છે. આયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમવા માટે મોક્ષાર્થી થવાની શરત છે. એમને એમ આવી જાય કે ચાલો શાસ્ત્ર નું અધ્યયન કરી લઈએ, વાંચી લઈએ, શીખી લઈએ, ભણી લઈએ, એ રીતે કાંઈ અહીંયા મોક્ષ માર્ગમાં પ્રવેશ મળતો નથી. ત્યાં મૂળ શબ્દ વાપરે છે ગાથામાં, પછી તેનું જ કરવું અનુચરણ મોક્ષાર્થી એ એમ કરીને મોક્ષાર્થી શબ્દ મૂળ ગાથામાં કુંકુંડાચાર્ય વાપરે છે. તો એ મોક્ષાર્થી દુઃખથી મુક્ત થવા ઈચ્છે છે. દુઃખ થી મુક્ત થવા ઈચ્છે છે એટલે સર્વ પ્રકારના વિકાર ભાવ થી મુક્ત થવા ઈચ્છે છે, કે જેટલા વિકાર ભાવ છે એ તમામમાં દુઃખ છે. વિકાર થી મુક્ત થવું એમ કહો કે દુઃખ થી મુક્ત થવું એમ કહો, બંને એક જ વાત છે. એમાં કહેવાનો આશય જુદો રહેતો નથી. એવા મુક્ત થવા ઈચ્છતા મોક્ષાર્થી પુરુષે સૌ પ્રથમ શું કરવું, પુરુષ નામ અહીંયા આત્મા, એવા મોક્ષાર્થી પુરુષે એટલે એવા આત્માએ પુરુષાર્થ કરનાર તે પુરુષ એમ લેવું છે. સૌ પ્રથમ શું કરવું કે આત્માને જાણવો, પહેલી વાત આ છે. દર્શન જ્ઞાન ચારિત્રના ત્રણ બોલમાં પણ પહેલી વાત આ લીધી છે કે સૌ પ્રથમ આત્માને જાણવો. પહેલા શ્રદ્ધો કે જાણવો, પહેલા જાણવો એમ વાત લીધી છે. બીજી ક્રિયા કરવાનો તો પ્રશ્ન નથી કે પહેલા તું તારી શક્તિને અન્ય સ્થાનમાં લગાવ, એ વાત તો છે. પહેલા પ્રથમમાં પ્રથમ તારા મૂળ સ્વરૂપને, ખરેખર તું કોણ છું, કેવો છું, એ જાણવામાં તારા જ્ઞાનની શક્તિને ને તારા પુરુષાર્થની શક્તિને એમાં તું લગાવ. કે આત્માને જાણવો એ તો ચૈતન્ય રત્નાકર છે. આકર એટલે સમુદ્ર. જેમ સમુદ્રમાં ઘણા રત્નો હોય છે એમ આત્મા ગુણ સમુદ્ર છે. પૂજબેન છે આ શબ્દ વાપરે છે. ગુરુ આજ્ઞા એ વર્તવું એ તો તારા ગુણ સમુદ્ર પ્રગટવાનું કારણ છે. પાછળ એક જગ્યાએ લીધું છે. મોટા પુરુષ થી ડરવું એમ કરીને વાત લીધી છે. એમાં વાત લીધી આત્માર્થીને શ્રી ગુરુના સાનિધ્યમાં પુરુષાર્થ સહેજે થાય છે. પુરુષાર્થ જ્ઞાનીના સમાગમમાં સહજ થવાનું એક કારણ છે. એકલે આથે કરવા જાય ને ભૂલો પડે તો એને ખબર પડશે ને ક્યાં ભૂલું છું એને કોણ કહેશે. આત્માર્થી જીવ હોય અને જ્ઞાનીનું સાનિધ્ય મળે, ગુરુનું સાનિધ્ય મળે, તો એને સાચી પુરુષાર્થની દિશા મળે, ભૂલ ન થાય અને સહેજ સહેજે પુરુષાર્થ થાય, જાણે ઓછા પરિશ્રમે કાર્ય થાય એવો એક પ્રકાર ઉત્પન્ન થાય છે. પોતે અનુભવ કર્યો છે એને કહે છે. હું તો સેવક છું એ દ્રષ્ટિ રહેવી જોઈએ. હું કાંઈક છું એમ થાય એમ મને પણ ખબર પડે છે. હું પણ જાણું છું, મને પણ સમજાણું છે, કાંઈ નથી સમજાણું એમ નહીં, કાંઈક મને પણ સમજાય છે એમ કાંઈક છું એમ થાય તો સેવક પણ છૂટી જાય. બહુ મોટો હું ફલાણો છું એમાં તો ગયો હાવ કે છે, પણ કાંઈક છું એમ આવ્યું એટલે એનું સેવક પણ છૂટી જાય. તો કેટલી નમ્રતા વાળાનું કામ છે. જ્ઞાનીના સાનિધ્યમાં પણ કેટલા નમ્ર થઈને રહેવું એ પ્રકાર છે. એમાં સેવક થઈને રહેવાના લાભ છે. સેવકપણાનો ભાવ ગુણ સમુદ્ર આત્મા પ્રગટવાનું નિમિત્ત થાય છે. ચૈતન્ય રત્નાકર કહે છે ને, આત્મા અનંત ગુણનો રત્નાકર છે અનંત ચૈતન્ય રત્નો જેમાં ભર્યા છે, ગુણ રત્નો છે, એમાં જે જ્ઞાનીના સાનિધ્યમાં નમ્રપણ છે, બહુ માર્મિક વિષય છે. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા, સમવસરનો દ્રષ્ટાંત આપતા, એમ ન કહે કે તમે આયા નરમ થઈને રહેજો, કેમ કે પોતાનો વિષય થઈ ગયો. એટલે હોય ઇન્દ્રો હોય, સત સો ઇન્દ્રો નમે છે ને, સત ઇન્દ્ર વંદિત છે તીર્થંકર. તો એ ઇન્દ્રો પણ જ્યાં ગલુડિયાની જાય સાંભળવા બેસે, ઠૂઠ થઈને નો બે, હું કઈક છું એવા અભિમાન થી ન બેસ. એનો અર્થ બીજો છે કે અંદરમાં ગુણ સમુદ્ર ભીરો છે, એને પ્રગટ થવાનો અહીંયા પહેલી પરિસ્થિતિ ઊભી થવી જોશે. એનું બાધક કારણ નાશ પામવું ઘટે છે. એ બાધક કારણ નાશ ન પામે ત્યાં સુધી એને સત્સંગ મળે તો પણ સત્સંગ ફળવાન થતો નથી, એ પરિસ્થિતિ થાય છે. એ તો ચૈતન્ય રત્નાકર છે, જે આત્માને જાણવાનો અહીંયા ઉપદેશ છે. એ આત્મા કેવો છે કે ચૈતન્ય રત્નાકર છે, ચૈતન્ય રત્નો થી ભરેલો આત્મા છે, વિકારની વૃત્તિ તેનાથી ભિન્ન છે. કોઈ પણ શુભ ભાવ તે ગુણ નથી. લૌકિકમાં દાન દેનારને ઉદારતાનો ગુણ છે એમ કહેવાય, દાન આપે ઉદારતાથી એમ કહેવાય કે આનામાં આ ગુણ છે. પણ એ દાનનો દયાનો રાગ છે એ અલૌકિક માર્ગમાં ગુણ કહેવાતો નથી. આટલો ફેર છે, એટલો મોટો ફેર છે. જેને લોકો જગત આખું ગુણ કહે એને જૈન દર્શનમાં દોષના ખાતામાં ચડાવવામાં ખતવવામાં આવે તો એ ગુણ કોને કહેવા માંગે છે એ વિચારવા જેવો વિષય છે. વિચક્ષણમાં જીવ હોય તો ચોંકી જાય કે અરે આને દોષ કે છે તો આ ગુણ કોને કહેવા માંગે છે. તો પછી ગુણ કેવો અલૌકિક છે, લખ્યું છે સુગાનીજી એક પત્રમાં લખ્યું છે કે ક્ષમાદિ વિભાવ, ક્ષમા આદિ કા ભાવ, એસા દોષ મેને કભી ક્યા હી નહીં. ઠીક છે, આ પર્યુષણમાં પછી ક્ષમાપના કરે છે કે નહીં, વાપસમાં ક્ષમાપના લખે છે, દૂરના ક્ષેત્રમાં નજદીકમાં આવે તો મળીને ક્ષમાપના માગે છે. વ્યવહાર તરીકે જૈન દર્શનનો વ્યવહાર બીજા અન્ય દર્શનોનો વ્યવહાર કરતા જુદો પડતો અને સુંદર વ્યવહાર છે, તો પણ અધ્યાત્મના પ્રકરણમાં તો તમામ શુભભાવને દોષમાં જ્યાં મૂકવામાં આવ્યા છે ત્યાં ક્ષમા આદિના વિકલ્પને પણ દોષમાં ગણાવ્યો છે. સ્વભાવ જયવંત વર્તો એમ ત્યાં વાત કીધી છે, વિભાવ જયવંત વર્તો નહીં પણ સ્વભાવ, જે સ્વભાવમાં ક્ષમાદિ વિકલ્પના દોષોનો અભાવ છે એવો જે સ્વભાવ, જેને અહીંયા ચૈતન્ય રત્નાકર કહેવામાં આવે છે. સ્વભાવ કહો કે ચૈતન્ય રત્નાકર કહો, એને જયવંત વર્તો, એ પ્રસિદ્ધ થાવ, એ પ્રગટ થાવ, એ વિકાસ થઈને અવસ્થામાં એની પૂર્ણતા થાવ અને એ સદાય રહો એવી એની ભાવના છે. એ તો ચૈતન્ય રત્નાકર છે, ચૈતન્ય રત્નોથી ભરેલો આત્મા છે, વિકારની વૃત્તિ તેનાથી ભિન્ન છે. વિકારની જાત જુદી અને ચૈતન્ય ગુણોની જાત જુદી, સ્વભાવ અને વિભાવ પરસ્પર વિરુદ્ધ હોવાથી તે સુવાસુ પરિણામોને આત્માના સ્વભાવના તિરસ્કાર કરનારા કહેવામાં આવ્યા છે. 19મી ગાથા સમય સાથે 17-18 પછીની ગાથા છે. સિદ્ધિયા કેવા છે તે વિભાવો કે આત્મ સ્વરૂપનો તિરસ્કાર કરનારા છે, એની સાથે મૈત્રી ન હોય. જે ભગવાન આત્માનો ભગવાનનો તિરસ્કાર કરે એની સાથે મૈત્રી ન હોય. કઠણ પડે એવું છે. એમ છે કે બીજા બીજા શુભ ભાવ કરે છે ને, આપણે તત્વ પ્રચારનો શુભ ભાવ કરે છે કરીએ છીએ, માટે બીજાના શુભ ભાવને નિષેધવાનો આપણો હારો એમ કરવું છે. કોઈ તત્વ પ્રચારનો શુભ ભાવ તો હજી નીચેની કોટીનો છે, પણ શુદ્ધાત્માનો વિકલ્પ છે એ તો ઊંચીની ઊંચી કોટીનો છે. એનો પણ અહીંયા નિષેધ કરે છે તો પેલાની વાત રહેતી થાય છે. તો તું એને નિષેધે છે કે નહીં એટલું જોઈ લે બસ, તો એ કોઈ પણ કાળે ટળશે. પણ થાય છે એટલે સારો છે ને, કરવા જેવો છે અને ટળવાનો અવસર કોઈ નથી. કેમ કે તારો અભિપ્રાય કેવો છે? રાગનો રાગ તે અનંતાનુબંધીનો રાગ છે, આમ છે. કેમ કે પછી એનો રાગ, પછી એનો રાગ, પછી એનો અનુરાગ. આ રાગ કરવા જેવો છે એ અભિપ્રાયમાં રાગનો અનુરાગ છે. એ રાગનો રાગ તે અનંતાનુબંધીનો રાગ છે. ગમે તે હોય નહીં, પઠ્ઠીનું દુઃખ શેમાં લીધું છે? દેવાદિક પ્રત્યે કા ભાવ, દેવાદિક પ્રત્યેનો ભાવ ભઠ્ઠી જેવું દુઃખ લાગવું જોઈએ. ભગવાનનું નામ લઈને વાત કરી છે સોગાની જીએ. દેવાદિક પ્રત્યેનો ભાવ તો દેવ પ્રત્યે તો સ્તુતિનો ભાવ આવે છે. વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા સાક્ષાત બિરાજમાન હોય સમુખરણમાં, પ્રતિમાજી નહીં સાક્ષાત બિરાજમાન હોય, એટલી ભક્તિ આવે. આચાર્યોને ભક્તિ આવી છે, શ્રાવકોને તસવીમાં આચાર્યોએ ભક્તિ કરી છે. નિર્ગ્રંથ મુનિઓ તિલતુષ માત્ર પરિગ્રહ જેને નથી, વિતરાગતામાં ઝૂલી રહ્યા છે, રાગને ટાળી રહ્યા છે ને વિતરાગ ભાવમાં ઝૂલી રહ્યા છે, એમને પણ એટલો ભગવાનનો સુસ્તુતિનો રાગ આવ્યો છે. પણ રાગ આવ્યો છે એટલે એને ઉપાધિ જાણે છે એ વાત ત્યાં નથી, એ તો ચોથે ગુણ સ્થાને વાત ટાળી છે. છતાં પૂર્ણ વિતરાગતાના અભાવને લઈને રાગના સદભાવમાં એવો રાગ આવે તો એનો પણ એને નિષેધ આવે આવે છે એમ લોકો જાણે છે, પણ નિષેધ આવે છે એ લોકોને ખબર નથી. એ વાત ગુરુદેવે ખોલી.
બરોબર,
આવે છે એમ જાણે છે કે ગણધર દેવ પણ શ્રવણ કરવા જાય છે. દિવ્યધનીનું શ્રવણ કરવા ગણધરદેવ જાય છે, દિવ્યધની સાંભળવાનો એમને પણ રાગ થયો, ભાવ થયો, ભાવ થયો એટલે રાગ થયો. તો આપણને તો પછી શાસ્ત્ર શ્રવણનો રાગ આવે જ ને, એમ ન હોય. એમને આવે છે એનો નિષેધ આવે છે, અને તને નિષેધ વગર આવે છે, મોટો ફેર છે, ઉલટો સુલટો. તો એવી સરખામણી કર તો એ કામ આવે હું. એ તો અભિમાન કઈક છું એમ ન કરતો એમ કહેવા માટે છે. શું કહ્યું? તારું જે મનુષ્ય પર્યાયમાં માનનું જે સેવન છે એ ગળી જવું જોઈએ એમ કહે છે. માન તો ગળી જવું જોશે, ત્યાર પછી આગળની વાત છે. પછી આગળ ઘણી વાત બાકી છે હજી એમ કહે છે. એમાં આ બધી વાત બાકી છે કે વિકલ્પ માત્રનો, અમારા પ્રત્યેનો તો નહીં પણ વિકલ્પ માત્રનો, તારા શુદ્ધ સ્વરૂપના વિકલ્પ માત્રનો પણ તને નિષેધ આવશે ત્યારે તને શુદ્ધ ઉપયોગ પ્રગટશે. એ તો અનિવાર્ય છે, એ તો હોવો જ જોઈએ. એ ન હોય ત્યાં સુધી તો બીજી વાત એક ઘડ બેસે એવી. એને મહિમા તો હોય છે, દેવ ગુરુ શાસ્ત્ર સાધક જ્ઞાની પ્રત્યે મહિમા ન હોય એ પ્રશ્ન નથી, પણ મહિમા છે એટલે એનો રાગ લંબાવવાની વાત છે એમ છે. એ મહિમા એટલા માટે છે કે એ રાગ તોડાવે છે એટલા માટે મહિમા છે, રાગ છોડાવે છે એટલા માટે મહિમા છે. મહિમાનું પણ પ્રયોજન છે, એમને મહિમા કરવાની વાત નથી. પુણ્ય પાપના વિકારથી ભિન્ન થઈને સૌ પ્રથમ જાણનાર સચ્ચિદાનંદ પ્રભુને મોક્ષાર્થી પુરુષે સૌ પ્રથમ શું કરવું, એમ પહેલા અમને પહેલા સૌ પ્રથમ શું કરવું. મોક્ષાર્થી તો રાખો, મોક્ષાર્થી થયો એને સૌ પ્રથમ શું કરવું, કે એને પુણ્ય પાપના વિકારથી ભિન્ન થઈને સૌથી પહેલા સતનામ શાશ્વત રહેનાર, શાશ્વત હૈયાતી ધરાવનાર ચૈતન્ય આનંદ પ્રભુ આત્મા છે, જે ચૈતન્ય ગુણથી અનંત ચૈતન્ય ચિહ્ન જેનું છે, અનંત આનંદ છે, એવા સત્વને તત્વને પહેલા અંતરમાં જાણવું. એને જાણતા શુદ્ધ શ્રદ્ધાનો સમ્યક શ્રદ્ધાનો ઉદય થશે, એને જાણ્યા વિના સીધું શ્રદ્ધાન થશે એવું કદી બનશે નહીં, એમ કેમ ભલે તે કાળમાં થાય તો. હવે બીજા બોલમાં એ વાત લીધી છે કે મોક્ષાર્થી પુરુષ એટલે આમ કહીને બીજા બોલની વાત પાડી છે કે મોક્ષાર્થી પુરુષ એટલે કે અનંત અનંત સુખની પ્રાપ્તિ અને અનંત દુઃખના વ્યયનો અર્થ પૂર્ણ લેવું છે ને. જેને પૂરું સુખ જોઈએ છે, પરિપૂર્ણ આત્મિક સુખ જોઈએ છે અને સદાયને માટે જોઈએ છે, પાછું એમ નહીં કે ચાલો એક ભાવમાં મળી ગયું પછી બીજા ભાવમાં ફરીને અવતાર ધારણ કર્યો એ વાત છે, સદાયને માટે સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત એવા અનંત અનંત સુખની પ્રાપ્તિ અને અનંત દુઃખના વ્યયનો અર્થી દુઃખનો એક કણ પણ ન જોઈએ એવું જેનું અર્થ નામ પ્રયોજન છે. અર્થી એટલે પ્રયોજન, પ્રાપ્તિનું પ્રયોજન એને અર્થી કહેવામાં આવે છે. ધનના પ્રાપ્તિના પ્રયોજનને આ ગાથામાં ધનાર્થીનો દ્રષ્ટાંત લીધો છે. વિદ્યાર્થી શબ્દ તો પ્રચલિત છે લૌકિકમાં, વિદ્યા પ્રાપ્તિનું પ્રયોજન તેને વિદ્યાર્થી કહેવામાં આવે છે. એમ અહીંયા મોક્ષની પ્રાપ્તિનો અર્થી એને મોક્ષાર્થી કહેવામાં આવે છે. જો સમ્યક દર્શનનો અર્થ એમ નથી લીધો, એક એક બોલની અંદર અનુભવ થાય કે પહેલેથી હજી સમ્યક દર્શન તો પછી પ્રાપ્ત કરશે, આત્માને જાણશે અને સમ્યક શ્રદ્ધાનો ઉદય થશે ત્યારે એને સમ્યક દર્શન થશે, પણ એ પહેલા એને મોક્ષાર્થી ને આ પ્રકાર છે, બીજાને આ પ્રકાર નથી એમ કહેવા માંગે છે. હા, મિથ્યા દ્રષ્ટિ મોક્ષાર્થી લીધો છે. કોઈ પણ પરિભ્રમણ કરતા જીવને જ્યારે એમ એક નિશ્ચય થાય, એક એવો એને એ ધ્યેય બાંધે કે મારે પરિપૂર્ણ નિર્દોષ થવું છે, દોષનો એક કણ મારે ન જોઈએ, સંપૂર્ણ શુદ્ધિ જોઈએ અને એના જ માટે મારે જે કાંઈ કરવું છે તે એના જ માટે કરવું છે અને બીજા કોઈ પ્રયોજનથી કાંઈ કરવું નથી, એમ જેને અંતરમાં દ્રઢ નિશ્ચયથી ધ્યેય બાંધ્યું છે અને ધ્યેય બાંધ્યું છે એમની એ ધ્યેયને જ ત્યાર પછી અનુસરવાને એના પરિણામ લાગેલા રહે છે, ત્યારે એને મોક્ષાર્થી કહેવામાં આવે છે. આ મોક્ષાર્થીની સ્થિતિ છે. આવો મોક્ષાર્થી ન થાય એ પહેલા એ આત્માને જાણવા પ્રવર્તે એમ વાત નથી લીધી. સૌ પ્રથમ આત્માને જાણવો, પણ કોણે કે મોક્ષાર્થી એ આ વાત નાખી છે. મોક્ષાર્થી પુરુષે આત્માને જાણવો. તું મોક્ષાર્થી નહીં હો અને કોઈ બીજો અર્થી અનાદિનો છો, પછી માનાર્થી હો, સંસાર અર્થી હો, ધનાર્થી હો, લૌકિક ભૌતિક સુખનો અર્થી હો, તો તને સૌ પ્રથમ આત્માને જાણવાનો ઉપદેશ અમે દેતા નથી, કહેતા નથી તને અમે કે તું સૌ પ્રથમ આત્માને જાણજે. આમ વાત છે. આટલી કન્ડિશન તો નાખી છે. આ શરત છે એની. શરૂઆત જે છે મોક્ષ માર્ગથી મોક્ષની થાય છે, તો પણ એ મોક્ષ માર્ગની શરૂઆત પહેલાની જે એક શરૂઆત છે એ મોક્ષાર્થીપણામાં થાય છે. બરાબર. એનું એક સૂત્ર બાંધ્યું છે કે પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. ત્યાં સુધી કોઈ શરૂઆત છે
નહીં.
એટલે આ ધર્મના ક્ષેત્રમાં કોઈ પણ દાખલ થયેલા એ પહેલા આ વિચાર કરી લેવાનો છે કે આત્મા મોક્ષાર્થી પણ એમાં છે કે નહીં. પછી બીજી સમ્યક દર્શનની વાત છે આત્માને જાણવાની, નહીંતર બીજા લોચા ઊભા થયા વિના રહેશે નહીં. જાણશે તો જાણવાનું અભિમાન થઈ જશે, સૂક્ષ્મ વર્ષે તો એનું થઈ જશે, ભાષા વર્ષે તો એનું થઈ જશે, ત્યાં કાંઈ કરશે તો એનું થઈ જશે. મનુષ્ય પર્યાયમાં તો મોટી તકલીફ આ છે કે આ પર્યાયમાં સૌથી પ્રથમ જીવને માન મારે છે. આ મોટી તકલીફ છે. દેવનારકી તિરિયંચમાં બીજી પ્રકૃતિઓનો વણાવવું છે પરિણમનમાં, અહીંયા માન પ્રકૃતિ વણાઈ ગઈ છે. એટલે એને ક્યાંય પણ પર્યાય બુદ્ધિમાં, એક તો પર્યાય બુદ્ધિ અનાદિનો છે, એમાં કાંઈ પણ વિશિષ્ટ થાય એટલે એવો હું થયો, એ વાળો હું થયો એમ આવ્યા વિના. એટલે એને એમ કહે છે કે પૂર્ણતા એટલા માટે લીધી કે પછી જે કાંઈ થાય છે એ તો અનંતમય ભાગે છે. સમ્યક દર્શન થયું તો અનંતમય ભાગે, બારમા ગુણસ્થાનની સ્થિતિનું જ્ઞાન અનંતમય ભાગે, ચાર જ્ઞાન થયા તો અનંતમય ભાગે. અનંત ચતુષ્ટય પ્રગટ્યા પહેલા ગુણનો વિકાસ જ અનંતમય ભાગે લીધો છે. એટલો બધો તો આત્રો છે. બારમા ને તેરમા વચ્ચે
ઘણું બાકી,
એને ઘણું બાકી છે એમ લાગ્યા વિના રહે ને. એટલે એને ક્યાંય હું કાંઈક છું એ વાત આવે વાત પહેલેથી ખલાસ કરે છે. તો અનુભવપૂર્ણ વિષય છે ને આ. તો જે જીવો મોક્ષ માર્ગમાં આરૂઢ થયા એમણે તો વાત કરી છે. આચાર્યો આ વાત તો કરી ગયા છે. મોક્ષાર્થી પુરુષની વાત તો આચાર્ય કરી ગયા છે. કુનકુન સ્વામી કરી ગયા છે. તો એમણે પોતાના અનુભવનો નિચોડ મૂક્યો છે. સૂત્ર બાંધ્યું છે. સૂત્રમાં જાજુ લખવાની જગ્યા નથી. બે લીટીનું એક પદ કરે ત્યાં સૂત્ર થઈ ગયું. કોક વખત તો એક બે લીટીના એક ચરણમાં સૂત્ર હોય ને કોઈ વખત તો એક ચરણના બે ચાર શબ્દમાં જ આખું સૂત્ર હોય છે. એવું સૂત્ર તો એવી વસ્તુ છે. એની અંદર જે વાત આવે છે એ એના આખા અનુભવનો નિચોડ થઈને આવે છે. એટલે એ વાત અમને નાખી છે. એક સમયની પર્યાય છે. કેવળ જ્ઞાનની એક પર્યાય છે, એનાથી સર્વજ્ઞ શક્તિ કેવડી કે અનંત ગુણી કેટલી
અનંત ગુણી,
કેમ કે એવી તો અનંત પર્યાય હોય સર્વજ્ઞ શક્તિ માંથી પ્રગટ છે. આત્માની જે સર્વજ્ઞ શક્તિ એમાંથી સર્વજ્ઞપણા રૂપ કેવળ જ્ઞાનની પર્યાય અનંત પ્રગટે છે. ને તોય તે એ શક્તિ એટલી ને એટલી જ રહે છે. અનંતકાળની અવસ્થાઓ એમાંથી વપરાઈ ગયા પછી ગુણ માંથી પ્રવાહ આવ્યા પછી ગુણ એટલો ને એટલો છે. અને એવા તો અનંત ગુણ નો ધણી છે, આત્મા છે તો એવા અનંત ગુણ નો ધણી. એની સામર્થ્ય એવી છે કે ઉપલી સપાટીને ટચ કર્યો ત્યાં કેવળ જ્ઞાન ફાઇટિંગ થાય. અંદર તો જો પ્રવેશ કરે તો એનું કોઈ સામર્થ્ય નો કોઈ કથન ની અંદર કઈ આવે એવો પ્રકાર નથી. એટલે તિરાશી મુકાવી દીધી કારણ શુદ્ધ પર્યાય થી. પદ્મ પ્રમલ દેવ મુનિરાજે આ નિયમસાર ની 15 ગાથામાં તિરાશી મુકાવી કે કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા એમાં એક કારણ શુદ્ધ પર્યાય છે. કારણ પરમાત્મા ને જે દ્રવ્યનું વર્તમાન છે એને જ્યાં સન્મુખ થાય છે અવસ્થા ત્યાં કેવળ જ્ઞાન ફાટે છે અવસ્થામાં. વસ્તુનું સામર્થ્ય કેટલું, જે ધનુષને બીજા રાજાઓ અડી શક્યા નહીં અને રામચંદ્રજીએ તોડી નાખ્યું, તો રામચંદ્રજીનું સામર્થ્ય કેટલું. આ સીતા સ્વયંવરમાં કેટલા તો ઉડી ઉડી નાખે પડતા, ગજું હોય ને કઈક વિચાર આવ્યો કે લાવો ને આપણે ટ્રાય તો કરીએ, આગેથી ઉડી ઉડી પાછા પડવા માંડ્યા, કરંટ લાગે એમ. તો જેને ઉપાડતા હવે 3 કટકા કર્યા એનું સામર્થ્ય કેટલું, એ ત્રિરાશી મુકાવે છે. કેમ કે એ વિદ્યાથી સાધિત હોય છે, આયુધો છે વિદ્યાથી સાધિત હતા. તો અહીંયા કહે છે કે જેની વર્તમાનને ખાલી સન્મુખ થતા, અભેદ તો થઈ શકતી નથી દ્રવ્યમાં પર્યાય, વર્તમાનની સન્મુખ થતા કેવળ જ્ઞાન ફાટે એટલી શક્તિ પ્રગટ થઈ જાય સન્મુખ થનારને. વસ્તુ કેવડી કે એનો કોઈ હિસાબ થાય, વાત થાય એવું નથી, એવડી વસ્તુ છે. એમ કે વસ્તુની ઓળખાણ કરાવી છે.
જય હો સનાતન દિગંબર જયંતાત્મનો.